અમુક વખત પહેલાં આપણે ડૉક્ટર હબીબ ભૂરાવાલા સાથે બાળકોને ઉનાળામાં સૂર્યથી કેવી રીતે સુરક્ષિત રાખવા તે વિશે ચર્ચા કરી હતી. આજે આપણે વાત કરીશું વોટર સેફ્ટી વિશે, એટલે કે પાણીની સુરક્ષા વિશે. દરિયા તે ઓસ્ટ્રેલિયાની વિશેષતા છે, તો ઉનાળાના વેકેશનમાં પરિવાર બીચ પર જવાનો કાર્યક્રમ બનાવે તે સ્વાભાવિક છે. પરંતુ જો વાલીઓ પોતાના બાળક સાથે બીચ કે પછી પાણીની આસપાસ જાય તો વિવિધ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો આજે બાળરોગ નિષ્ણાત ડોક્ટર હબીબ ભૂરાવાલા બાળકોની વોટર સેફ્ટી એટલે પાણી સુરક્ષાના જુદા જુદા પાસા વિશે જાણકારી આપશે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ડોક્ટર ભૂરાવાલા, હું કંજશ્રી પાઠક આપનું ફરી એક વખત સ્વાગત કરી રહી છું. વેલકમ ટુ SBS ગુજરાતી.
નમસ્તે.
તો ડોક્ટર ભૂરાવાલા, વોટર સેફ્ટી શા માટે મહત્વપૂર્ણ છે?
સ્વિમિંગ પૂલ બાળકોને કસરત માટે ઉત્તમ તક પૂરી પાડે છે. સ્વિમિંગ મનોરંજનનું પણ એક બાળકો માટે એક સાધન છે, ખાસ કરીને રજાઓની અંદર, હોલિડેમાં. પરંતુ એક વસ્તુ બહુ ખાસ ઓસ્ટ્રેલિયા માટે, ઓસ્ટ્રેલિયન આપણે જાણવા માટે બહુ જરૂરી છે કે ડૂબવાનું એક બાળકોના મૃત્યુ માટેનું ત્રીજું સૌથી સામાન્ય કારણ છે, ડૂબીને મોત ઓસ્ટ્રેલિયામાં. ને બાળકો 20 સેકન્ડની અંદર પણ ડૂબી શકે છે, ને ખાસ કરીને નાના બાળકો, 1 થી 2 વર્ષના બાળકો ખાસ કરીને વધારે જોખમ હોય છે. આ બધા કારણોના લીધે બાળકોને પાણીમાં કેવી રીતે તરવું અને કેવી રીતે સુરક્ષિત રીતે રમવું તે શીખવવું બહુ જ જરૂરી છે. અને બાળકોને દરેક સમયે જવાબદાર વ્યક્તિની દેખરેખ હોવી સ્વિમિંગના સમયે, તરતા સમયે, એ પણ બહુ જ જરૂરી છે.
પાણીમાં સલામત રહેવા માટેના નિયમો શું છે? કેવી રીતે આપણે ધ્યાન રાખી શકીએ?
હા, એટલે વોટર સેફ્ટીના આપણે ડૂબવાથી બચવા માટે અને દેખરેખ બહુ જરૂરી છે. આમ તો બહુ બધા નિયમો છે, પણ જે 4 જે સરસ સરળ નિયમો છે સલામતીના, એ શીખીને અને લાગુ કરીને આપણે બાળકોને પાણીની આસપાસ સુરક્ષિત રાખવામાં બહુ મદદ કરી શકીએ. હવે પહેલો નિયમ છે સતત સક્રિય દેખરેખ. પાણીમાં તેની આસપાસ અને તેની આસપાસ બાળકોની નજર ક્યારેય દૂર ના કરવી જોઈએ. અને દેખરેખનો અર્થ છે સતત દ્રશ્ય સંપર્ક. ખાલી પ્રસંગોપાત નજર કરી રાખવાનું એ દેખરેખ નથી. એટલે સક્રિય દેખરેખ રાખવી જોઈએ. ભલે તેઓ તરી શકતા હોય, તેમને સ્વિમિંગ આવડતું હોય, એ બાળકો માટે પણ આ એટલું જ જરૂરી છે. એક બીજું ખાસ હું એ કહેવા માંગુ છું કે ખાસ કરીને આપણે ફોનનો ઉપયોગ બહુ કરતા હોય છે માતા પિતાઓ, એટલે ફોનનો ઉપયોગ કરો અથવા તો કોઈને જવાબ આપતા હોય એનાથી વિક્ષેપ થાય છે, એના લીધે તમારું દેખરેખ હોય, સુપરવિઝન ઓછું થઈ જાય, તો પણ કંઈક બનાવ બની શકે. નાના ભાઈ બહેનોની દેખરેખ માટે મોટા બાળકો 16 વર્ષથી ઓછી ઉંમરના ઉપર છોડવું ના જોઈએ. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ખાસ કરીને હાથની પહોંચની અંદર હોવા જોઈએ. આ બહુ જરૂરી છે, ખાસ કરીને બીચ ઉપર પણ અને સ્વિમિંગ પૂલ અને બીજી બધી જગ્યાએ પણ. અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સ્પષ્ટ અને સતત તમારી નજર સામે હોવા જોઈએ. બીજો નિયમ એ છે કે પાણીની જે એક્સેસ હોય એને કંટ્રોલ કરવી બહુ જરૂરી છે. એટલે પૂલ ને સ્પા જે આપણે હોય જો ઘરોની અંદર, તો એને વાડ ના કરો, એ ગેરકાયદેસર છે, ઇલીગલ છે, એ હોવું જરૂરી જ છે. ને બીજું ખાસ એવું છે કે બાળકોને ઉપયોગ કર્યા પછી બાથ હોય, ડોલ હોય, વેડિંગ પૂલ હોય, નાનો પૂલ હોય, એની માંથી પાણી, ખાલી પાણી કાઢી નાખવું જોઈએ. ફિશ પોન્સ ને બીજી કોઈ બી જગ્યાએ જે વધારે પાણી મોટા હોય તેની આસપાસ તમે બાળકોને જુઓ ને, તો તમે એને ઢાંકી દેવા જોઈએ અથવા તેમની પહોંચથી દૂર રાખવા જોઈએ, ખાસ કરીને બહુ જ નાના બાળકો, 1 થી 2 વર્ષના બાળકો માટે. ને ઘરની અંદર પાણીના જોખમો માટે નિયમિતપણે તપાસ કરવી પડે કે કોઈ તૂટેલી પાઇપો હોય, ખુલ્લી ગટર હોય, એ બધાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હવે ત્રીજો નિયમ એ છે કે પ્રાથમિક સારવાર અને જે આપણે CPR કહીએ, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન, કટોકટીની પરિસ્થિતિમાં બાળકો માટે પ્રાથમિક સારવાર અને CPR મા બાપને શીખવું બહુ જરૂરી છે. બીજા સંભાળ રાખનારા પણ પ્રાથમિક સારવારનો કોર્સ કરવો જોઈએ. આ જે ફર્સ્ટ એઇડના જે કૌશલ્ય છે, જે ટ્રેનિંગ છે, દર 3 વર્ષે અપડેટ કરવી જોઈએ. એને વાર્ષિક ધોરણે સીપીઆરનું ટ્રેનિંગ પણ હોવી જોઈએ. આ દરેક માટે જરૂરી છે. ને ચોથો નિયમ છે કે પાણી માટે આપણે બાળકોને તરવાના અને પાણી સલામતી માટે આપણે એમને એમની જાગૃતિ વધારીએ. રમત દ્વારા નિયમો નક્કી કરીને એમને બાળકોને એની ઓળખાણ આપવાનું અને એમનો આત્મવિશ્વાસ બનાવવો જોઈએ, તો એમને ખબર હોય કે કઈ વસ્તુથી દૂર રહેવાનું અને કેવી રીતે આપણે પાણી સલામતીના નિયમો આ બધા આપણે પાલન કરી શકીએ.
તો તમે આ કોર્સ વિશે જણાવ્યું, તો માતા પિતા આ કોર્સ ક્યાંથી કરી શકે?
સીપીઆર ના કોર્સ બહુ બધી જગ્યાએ ચાલે છે. સર્ફ લાઈફ સેવર ઓસ્ટ્રેલિયા પણ ચલાવે છે, સેન્ટ જોન ઓફ રેડ ક્રોસ છે, ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ, સેન્ટ જોન, બહુ જ બધા ઓર્ગેનાઇઝેશન આના માટે કામ કરે છે. તમારા જે લોકલ વિસ્તારની જે સર્ફ લાઈફ સેવર ક્લબ હોય તેનો પણ તમે કોન્ટેક્ટ કરો તો તે લોકો પણ સીપીઆર કોર્સ ચલાવે છે.
તો બીચ ઉપર માતા પિતાએ કોઈ ચોક્કસ ચેતવણી રાખવાની જરૂર છે?
એટલે પ્રિકોશન્સ બીચ ઉપર ખાસ કરીને હું એ કહેવા માંગુ છું કે બીચ ઉપર બાળકોની દેખરેખ રાખવી જોઈએ. અને બીજું ખાસ, તમારા બાળકને તરવા માટે જે સર્ફ લાઈફ સેવર હોય છે, દરેક જગ્યાએ વોલન્ટિયર હોય છે, સર્ફ લાઈફ સ્વયંસેવકો હોય છે, તેમની દ્વારા પેટ્રોલિંગ કરેલા દરિયા કિનારા જ સૌથી સુરક્ષિત છે. એટલે તમારા બાળકને લાલ અને પીળા ફ્લેગ વચ્ચે, ધ્વજ વચ્ચે, રેડ એન્ડ યલો ફ્લેગ વચ્ચે જ તરવાનું શીખવો, જેનો અર્થ એ છે કે બીચનો ભાગ જે લાઈફ સેવર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે અને આપણા માટે સુરક્ષિત છે. બીચ ઉપર કોઈ પણ ચેતવણી ચિહ્નો હોય તો એની ઉપર ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને ડૂબી ગયેલા ખડકો અથવા મજબૂત સ્ટ્રોંગ કરંટ અંદર પાણીની અંદર હોય તો એની કોઈ પણ ચેતવણી ચિહ્નો મૂકેલા હોય તો એનું ધ્યાન આપવું જોઈએ. બાળકોને મોટા વેવ તરંગો અથવા તો ડમ્પિંગ વેવ અથવા તો એકદમ શક્તિશાળી અંડર કરંટ હોય એના જોખમો સામે શીખવવું જોઈએ. આપણે ખડકોમાં બાળકો પાણી પર રમતા હોય એમાં બહુ સાવચેતી રાખવી પડે છે. આવનારી ભરતીથી અટવાઈ જવાનો અથવા મોટા મોજામાં વહી જવાનો ભય રહે છે. કાચ ખડકો અથવા સિરિંજથી કટ થવાની અથવા ઈજાઓ થવાની બાળકોને જોખમ રહે છે. એટલે સેન્ડલ પહેરવા માટે પ્રોત્સાહિત કરો અથવા તો બીચ શૂઝ. અને જ્યારે સૂર્ય ચમકતો હોય, ખાસ કરીને અત્યારે સમરની અંદર, ત્યારે બહુ નાના પગો માટે રેતી પણ બહુ ગરમ થઈ શકે છે અને તેનાથી બળી જવાની, ચામડી બળી જવાની શક્યતા રહે છે. અને ખાસ કરીને આ બધામાં આપણે ટોપી, સનસ્ક્રીન, સ્વિમ સ્યુટ અને શરીરને ઢાંકતા ઢીલા ફિટિંગ કપડાં સૂર્યના રક્ષણ માટે જરૂરી છે પાણીની અંદર પણ, ખાસ કરીને સમરમાં. ને બીજું એક એ જરૂરી છે કે કોઈ દરિયાઈ જીવોના લીધે બાળકને કોઈ પણ ડંખ અથવા ડંખનું જોખમ લાગી શકે, એનાથી પણ ધ્યાન રાખવું પડે. એટલે બહુ જ બધી સાવચેતી રાખવાની જરૂર છે, ખાસ કરીને બીચ ઉપર.
અને ડોક્ટર ભૂરાવાલા, કોઈ ઝેરીલું જીવ એ બાળકને ડંખી જાય તો તે સમય પર તરત શું કરવું જોઈએ?
ના, એ પ્રાથમિક સારવારનો જે મેં આપણે પહેલા વાત કરી તે કોર્સથી બહુ જ એની માટે પણ આખી ટ્રેનિંગ આપવામાં આવે છે કે કોઈ પણ જાતનો જીવજંતુ કે જેના લીધે કોઈ પણ કોઈ આવી રીતનું કોઈ જનાવર કે એના લીધે કંઈ થાય તો એના માટે શું આપણે પ્રાથમિક સારવાર આપવી જોઈએ એ બહુ જ જરૂરી છે. શીખવું દરેક ને જરૂરી હોવું જોઈએ. ખાસ કરીને જો સાપ હોય કે એવું કોઈ ઝેરી જાનવર હોય તો ત્યાં એ ભાગની ઉપર આપણે પ્રેશર આપીને એ જગ્યા, એ શરીરના જે અંગ હોય એને બિલકુલ એને હલવા ના દેવું જોઈએ. એનો પ્રેશર બેન્ડેજ હોય છે, એક જાતનો પાટો એ લગાડી દેવો પડે જલ્દી, જેમ જે એને તાત્કાલિક એના માટે આપણે સારવાર લેવી જોઈએ. એટલે એના માટેની આ જે સેન્ટ જોન મેં તમને કહ્યું, સેન્ટ જોન વિક્ટોરિયામાં છે, સર્ફ લાઈફ સેવર છે, સેન્ટ જોન ન્યૂ સાઉથ વેલ્સમાં પણ છે, બીજા સ્ટેટમાં પણ છે, રાજ્યોમાં પણ છે, એ લોકોની આ ટ્રેનિંગ હોય છે આખી ફર્સ્ટ એઇડની, એ બહુ જરૂરી છે કરવી.
બીચ સિવાય પણ બાળકો સાથે તળાવ, નદી કે ડેમની મુલાકાત લેતા વખતે કઈ ધ્યાનમાં રાખવું જોઈએ?
હા, બહુ જરૂરી છે. ખાસ કરીને છીછરા પાણીમાં પણ ડૂબકી માર્યા પછી તળાવ, નદી અથવા ડેમમાં પણ ડૂબવાની ઘટનાઓ બને છે. ક્યાંય પણ કોઈ પણ પાણી હોય તેની અંદર ક્યારેય પહેલા ચકાસ્યા વગર ડૂબકી મારવી ના જોઈએ. કરવું બરાબર છે કે તપાસીને પછી જ, ભલે પહેલા ત્યાં ગયા પણ હોવ તમે તો પણ સમય સાથે પરિસ્થિતિ બદલાતી રહે છે, એટલે તમારા બાળકને તમે તમારા વિના કોઈ પણ ડેમ, ખાડી, નદી કે તળાવની નજીક જવાનું, ના જવાનું તમે ખાસ શીખવો. બાળકોને એ પણ શીખવું જોઈએ કે તેઓ જ્યારે પણ ઝડપથી વહેતા પાણીમાં તરવું જોઈએ નહીં. ઝાડ અને ડાળીઓ જેવી ડૂબી ગયેલી વસ્તુ દેખાઈ ન શકે અને તે પણ ગંભીર ઈજા પહોંચાડી શકે, એટલે એ પણ બહુ જરૂરી છે.
સ્વિમિંગ કરતી વખતે બાળકોની ત્વચાને ક્લોરીનથી કેવી રીતે સુરક્ષિત રાખવી?
હા, એ બહુ જરૂરી છે. સ્વિમિંગ આપણે કરતા જવા પહેલા, તરતા પહેલા સારી રીતે સ્નાન કરવું જોઈએ, બાથ લેવાનું. તમારી જે સ્કીન છે, ત્વચા છે, તેને નરમ ટુવાલ વડે સૂકવી દો, પણ તેને સહેજ ભીની રહેવા દો, બિલકુલ ડ્રાય નહીં કરવાનું, બિલકુલ સૂકવી નહીં દેવાનું. અને બધી જગ્યાએ બેરિયર ક્રીમ અથવા ઓઇન્ટમેન્ટ અથવા ઓઇલ લગાડવું જોઈએ આખા શરીર ઉપર, બાથ કરતા જતા, સ્વિમિંગ કરતા જતા પહેલા. સ્વિમિંગ કેપ અને ગોગલ્સ પહેરવાના, અને સ્વિમિંગ પત્યા પછી પણ સારી રીતે સ્નાન કરવું બહુ જરૂરી છે. તો આ બધા આપણે સાવચેતી રાખીએ, પ્રિકોશન લઈએ, તો આપણી સ્કીનને ક્લોરીનથી આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. જો આપણી તમારી સ્કીન જો વધારે ડ્રાય સ્કીન હોય તો મોઇશ્ચરાઇઝર વધારે લગાડવાની જરૂર હોય, અને અમુક મોઇશ્ચરાઇઝર્સ ખાસ આવે છે એવી ચામડી સેન્સિટિવ સ્કીન માટે, ત્વચા માટે, તો તેનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. અને તેનાથી આપણે તરવાનો પણ આનંદ માણી શકીએ, સ્વિમિંગ પણ કરી શકીએ, અને ત્વચાને, ચામડીને પણ આપણે સારી રીતે જાળવી શકીએ અને બચાવી શકીએ.
અને જેમ કે કોઈ બાળકને એક્ઝિમા કે કંઈ હોય તો કોઈ ટાઈમ પીરિયડ ખરો કે આટલા ટાઈમ સુધી પાણીમાં રહેવું જોઈએ કે કંઈ?
ના, એવો કોઈ ટાઈમ પીરિયડ નથી, પણ જો બાળકને ચામડીની કોઈ પણ બીમારી હોય તો એને ખરજવું કે એક્ઝેમા જેવું હોય બીમારી, તો એની માટે ખાસ એમની જે દવાઓ હોય, એનું જે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ હોય કે બીજું જાતનું મેડિકલ ક્રીમ હોય, એ ખાસ લગાડી, પહેલા લગાડીને પછી સ્વિમિંગ કરવા જવાની જરૂર છે. ને બહાર નીકળે એટલે તરત જ ફરીથી એમને સ્નાન કરી ને ફરીથી એ લગાડી દેવું પડે. આ બહુ જ ખરાબ હોય ત્વચા તો ક્લોરીન વાળા પાણીમાં બહુ હિતાવહ નથી. ડોક્ટર સાથે વાત કરી ને પછી જ બાળકોને પાણીની અંદર સ્નાન માટે કે સ્વિમિંગ માટે લેવા જોઈએ. પરંતુ ટૂંકા સમય માટે કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને આ જો જે રીતની સાવચેતી રાખો, બહુ તકલીફ થાય એવું નથી.
ડોક્ટર ભૂરાવાલા, આજે તમે અમારી સાથે જોડાયા અને SBS ગુજરાતીના શ્રોતાઓને પાણી સુરક્ષા એટલે કે વોટર સેફ્ટી વિશેની વિવિધ ટિપ્સ આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જતા જતા કંઈ કહેવા માંગશો?
ના, બહુ આભાર તમારી, આપની સાથે, આપના શ્રોતાઓ સાથે વાર્તાલાપ કરીને. ખાસ છેલ્લે હું ખાસ યાદ રાખવાના મુખ્ય મુદ્દા જણાવી દઉં, બાળકને પાણીની આસપાસ ક્યારે એકલા ન છોડો. બાળકોને આસપાસ અને પાણી પર હંમેશા સક્રિયપણે દેખરેખ રાખો. ઉપયોગ કર્યા પછી તરત જ પાણીને તમામ સ્ત્રોતો અને ખાલી બાથ, ડોલ અથવા વેડિંગ પૂલની એક્સેસને તમે બંધ કરો. કટોકટીની પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર અને CPR શીખો. પાણીની આસપાસ તમારા બાળકને આત્મવિશ્વાસ બનાવો. તમારા આજુબાજુના વાતાવરણને કાળજીપૂર્વક તપાસો અને બદલાતી પરિસ્થિતિથી વાકેફ રહો પાણીમાં જતા પહેલા. આભાર.
આભાર ડોક્ટર હબીબ.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.